નંદાબેન વિરેન્દ્રભાઈ, તમારો સવાલ છે ભાગ 3માં સવાલ નંબર 150, છઠ્ઠાણ વડિયા મને બરાબર બેસતું નથી તો સમજાવો. ઓકે, જુઓ નંદાબેન, છઠ્ઠાણ વડિયાનો સીધે સીધો સાદો શબ્દાર્થ સમજાવું ને તો, છ ઠાણ એટલે છ સ્થાન, ઠાણનો મતલબ થાય સ્થાન. કોના સ્થાન? તો કે અધ્યવસાયના સ્થાન. એટલે કે છઠ્ઠાણ વડિયા એટલે કે છ પ્રકારના અધ્યવસાયના વિભાગ, છ વાડા, છ ભાગ, એવો એનો મતલબ થાય. તો કે આ વિશ્વમાં અનંતા જીવો 8માં ગુણ સ્થાનકે રહેલા છે, એમાં એક જ સમયમાં વર્તતા જીવોના મનના પરિણામો એટલે કે મનના અધ્યવસાય એક જ સરખા છે, એને અનિવૃત્તિકરણ કહેવાય. અનિવૃત્તિકરણમાં આવે એ જીવો કે જેના અધ્યવસાય એક જ સરખા છે, 8માં ગુણ સ્થાનકે છે, એના અધ્યવસાય અસંખ્યાત અધ્યવસાય એક જ સરખા છે, તો એ અનિવૃત્તિકરણ એમાં આવે. અને એક જ સમયમાં વર્તતા સર્વજીવો 8માં ગુણ સ્થાનકવાળા કે જેના અધ્યવસાય એટલે કે મનના પરિણામો અલગ અલગ છે, તે નિવૃત્તિકરણમાં આવે. ખ્યાલ આવ્યો? મનના પરિણામો અધ્યવસાય અલગ છે તો નિવૃત્તિકરણમાં, એક સરખા છે તો અનિવૃત્તિકરણમાં. જુઓ આમાં છે ને સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા, આ શબ્દ વારંવાર આવશે. જૈન દર્શનમાં એનો શું અર્થ છે ને તે જાણી લો તો સમજવામાં સરળ પડશે. આપણે એકમ, દશક, સો, હજાર એમ 28 આંકડા સુધીની રકમ જૈન દર્શનમાં સંખ્યાત કહેવાય. એનાથી આગળ અસંખ્યાત માટે પણ ચોક્કસ પ્રમાણ જૈન દર્શનમાં નક્કી કરેલું છે, જે ગણી ન શકાય અસંખ્યાત એવું નથી. અસંખ્યાત માટે પણ ચોક્કસ પ્રમાણ નક્કી કરેલું છે. અને આ સંખ્યાત અને અસંખ્યાત બંનેથી આગળની સંખ્યા જેનો માનવ બુદ્ધિથી કોઈ પણ નિર્ણય ના થઈ શકાય, ન થઈ શકે, એને અનંત કહેવાય. ખ્યાલ આવ્યો? હવે સમજો, એક સમયમાં 8માં ગુણ સ્થાનકે રહેલા અનંત જીવો વચ્ચે અસંખ્યાતા અધ્યવસાય સ્થાનો હોય, એ સ્થાનમાં વિશુદ્ધિની 6 જાતની હાનિ કે વૃદ્ધિ હોય, એ પ્રમાણે એના વિભાગ પડે તે છઠ્ઠાણ વડિયા. પાછા પ્રતિ સમય, એક સમય પ્રતિ સમય આ અધ્યવસાય બદલાતા રહે, એ પ્રમાણે પ્રતિ સમય 8માં ગુણ સ્થાનકે રહેલા અનંતા જીવોના અસંખ્યાત અધ્યવસાયના સ્થાનો છે 6 વિભાગમાં એને વહેંચી શકાય. અધ્યવસાયના સ્થાન પ્રમાણે એને 6 વિભાગમાં વહેંચી શકાય, તે જ છઠ્ઠાણ વડિયા. અધ્યવસાય કોને કહેવાય તે ખબર છે ને? અધ્યવસાય અધ્યવસાય બોલું, પણ અધ્યવસાય કોને કહેવાય એ જ ખબર ના હોય તો. આજે તમને ઓલા પ્રસન્નચંદ્ર મુનિની વાર્તા ખબર છે ને? અધ્યવસાયનો અર્થ થાય મનના ભાવ. આ મુનિના ઉદાહરણ પરથી સમજી શકાશે કે અધ્યવસાય કેવા હોય. તો મુનિની બહારની પરિસ્થિતિમાં કોઈ જ ફરક નથી, એક પગ પર ઊભા છે, બે હાથ ઉપર છે, સંપૂર્ણપણે ધ્યાનસ્થ મુદ્રામાં સ્થિર છે. પણ મનના અધ્યવસાય, મનના ભાવ એટલા નીચા ઉતરી ગયા કે ભગવાન કહે છે કે જો આ સમયે મૃત્યુ થાય તો 7મી નરકે જાય. અને એક ક્ષણમાં તો અધ્યવસાય પલટી ખાઈને એટલા ઉપર ચડી ગયા કે મુનિને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આ અધ્યવસાય ભાવ પરિણામ મનના. આ ઉદાહરણ પરથી સમજી શકાય છે ને કે મનના અધ્યવસાય કેવા સૂક્ષ્મ અને સમયે સમયે કેવા બદલાતા રહે છે. શાસ્ત્રમાં જ્યાં જ્યાં સમય શબ્દ વપરાય છે તે સમયનું માપ કેટલું સૂક્ષ્મ છે ખબર છે? એક સમય એટલે એક ક્ષણ, એક સેકન્ડ નહીં, ક્ષણ અને સેકન્ડ તો ઘણું મોટું માપ છે. એકવાર આંખ ખોલીને બંધ કરીએ ને એટલી વારમાં અસંખ્ય સમય વીતી જાય. કલ્પના કરો સમય કેટલું નાનું માપ છે. એવા એક જ સમયે આઠમા ગુણસ્થાનકે રહેલા અનંતા જીવોના એક એક સમયે બદલાતા અધ્યવસાયને છ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, એને કહેવાય છઠ્ઠાણવડિયા. જો આ બધા શબ્દનો અર્થ ખબર હશે ને તમને, સમય એટલે શું, અધ્યવસાય એટલે શું, અનંતા એટલે શું, અસંખ્યાતા એટલે શું, સંખ્યાતા, તો તમને આ જવાબ મગજમાં બેસશે. તો જોઈએ આ વિભાગ કેવી રીતના પડે છે જોઈએ આપણે. હા જુઓ, એક સમય આઠમા ગુણસ્થાને અનંત જીવો છે, તેમના અસંખ્યાત અધ્યવસાય છે. જે જીવોની સૌથી ઓછી વિશુદ્ધિ છે અધ્યવસાયની, તેની જ અપેક્ષાએ તેના અનંતમાં ભાગે વધુ વિશુદ્ધિ વાળું હોય તે અધ્યવસાય વાળા જીવો પહેલા વિભાગમાં આવે. અનંતમાં ભાગે વધુ વિશુદ્ધિ હોય આના કરતા, કોના કરતા, જેની સૌથી ઓછી છે એ જીવો કરતા અનંતમાં ભાગે વધુ વિશુદ્ધિ હોય અધ્યવસાયની, તે અધ્યવસાયના પહેલા વિભાગમાં આવે. પછી અસંખ્યાતા ભાગે વધુ વિશુદ્ધિ હોય તે અધ્યવસાયના બીજા વિભાગમાં આવે, અને સંખ્યાત ભાગે વધુ વિશુદ્ધિ હોય તે અધ્યવસાયના ત્રીજા વિભાગમાં આવે. હવે આ વસ્તુ એક ઉદાહરણથી સમજો. આમાં મેં 40% લીધું છે ઉદાહરણ, આવા ટકા બકા કંઈ હોય નહીં સમજાવવા માટે તમને. ધારો કે સૌથી ઓછી વિશુદ્ધિ 40% છે, બરાબર, અધ્યવસાયની વિશુદ્ધિ 40% અનંતમો ભાગ. એટલે કલ્પના કરો કે વિશુદ્ધિનો 1% વધારે, એટલે 40+1 41% વિશુદ્ધિવાળું હોય એ પહેલું અધ્યવસાય. એમાં જે જીવો આવે તેનો એક વિભાગ, પછી 40% અસંખ્યાત ભાગ, ધારો કે 2% થાય, તો 40+2 42% વિશુદ્ધિવાળું બીજું અધ્યવસાય, બીજો વિભાગ. અને 40% સંખ્યાત્મો ભાગ, ધારો કે 3% છે, તો 40+3 43% અધ્યવસાયની વિશુદ્ધિવાળા જે જીવો છે આઠમા ગુણસ્થાના કે તે ત્રીજા વિભાગમાં આવે. ખ્યાલ આવ્યો આ 3 વિભાગનો? હવે આગળ જુઓ, 40% વિશુદ્ધિવાળાની જ અપેક્ષાએ, બેઝ આપણે 40% જે પકડ્યો છે તે જ, એની અપેક્ષાએ સંખ્યાત ગુણા વિશુદ્ધિવાળાનો ચોથો વિભાગ. ધારો કે 40% સંખ્યાત ગુણા એટલે 40 × 3 120%, તો 120% વિશુદ્ધિવાળા અધ્યવસાય જેના છે એનો ચોથો વિભાગ. હવે 40% જ અપેક્ષાએ અસંખ્યાત ગુણા વિશુદ્ધિવાળા, એટલે કે 40 × 4 160% અધ્યવસાયની વિશુદ્ધિવાળાનો 5મો વિભાગ. અને 40% જ અપેક્ષાએ અનંત ગુણા વિશુદ્ધિવાળાની, એટલે ધારો કે 40 × 5 200% અધ્યવસાયની વિશુદ્ધિવાળાનો 6ઠો વિભાગ. આ ખાલી સમજાવવા માટે આ પર્સન્ટેજ બતાવ્યા છે. આમ આ 6 વિભાગમાં અધ્યવસાયની વૃદ્ધિ થતી ગઈ એવા 6 વિભાગ પડ્યા, કે એક કરતાં બીજામાં, બીજા કરતાં ત્રીજામાં, એવી રીતના વૃદ્ધિ થતી ગઈ અધ્યવસાયની વિશુદ્ધિની. હવે અંતિમની અપેક્ષાએ આજે વૃદ્ધિ થતી ગઈ, તેવી જ રીતે અંતિમની અપેક્ષાએ વિશુદ્ધિ ઓછી ઓછી થતી જાય, એટલે કે હાનિ થતી જાય, એના પણ 6 વિભાગ પડે છે. જેમ આગળ આપણે અધ્યવસાયની વિશુદ્ધિની વૃદ્ધિ ગણીને તેમ હાનિ ગણતા જાઓ તો એ પણ 6 વિભાગ પડે. પહેલો વિભાગ છે અંતિમની અપેક્ષાએ અધ્યવસાયની વિશુદ્ધિની અનંત ભાગે હાનિ, એટલે કેટલા ઓછા. બીજો વિભાગ છે અંતિમની અપેક્ષાએ અસંખ્યાત ભાગની હાનિ. ત્રીજો વિભાગ છે અંતિમની અપેક્ષાએ સંખ્યાત ભાગની હાનિ. ચોથો વિભાગ છે અંતિમની અપેક્ષાએ સંખ્યાત ગુણા અધ્યવસાયની હાનિ. પાંચમો વિભાગ છે અંતિમની અપેક્ષાએ અસંખ્યાત ગુણા વિશુદ્ધિની હાનિ, અધ્યવસાયના વિશુદ્ધિની હાનિ. અને છઠ્ઠો વિભાગ છે અંતિમની અપેક્ષાએ અનંત ગુણા અધ્યવસાયની વિશુદ્ધિની હાનિ. અહીં હાનિ એટલે એટલા પ્રમાણમાં અધ્યવસાયની વિશુદ્ધિ ઓછી હોય તેવો વિભાગ. આમ છ વિભાગ આઠમા ગુણસ્થાને રહેલા અનંત જીવોના અધ્યવસાયની તારતમ્યતાના વૃદ્ધિના થયા અને છ વિભાગ હાનિના થયા. બરાબર, આને જ કહેવાય છઠ્ઠાણ વળિયા. વળિયા પાછી એક સમયની વાત થઈ. હા, સમયે સમયે આ અધ્યવસાય બદલાતા રહે. બીજા સમયમાં, ત્રીજા સમયમાં, ચોથા સમયમાં, પ્રત્યેક સમયમાં આ રીતના છ પ્રકારની હાનિ વૃદ્ધિ થયા કરે. માટે આ ગુણસ્થાનકનું નામ છઠ્ઠાણ વળિયા છે. પ્રતિ સમયે અલગ અલગ અધ્યવસાય સ્થાનો હોય. હવે વિચાર કરો સમયનું માપ કેટલું નાનું. એક જ સમયમાં આઠમા ગુણસ્થાનકે અનંત જીવો, એમાં અસંખ્યાત અધ્યવસાય, એમાં પણ અધ્યવસાયની વિશુદ્ધિની વૃદ્ધિને હાનિ, એના પ્રમાણે છ છ વિભાગ પાછા. આવી સૂક્ષ્મ સાધના ક્રિયા કેવળી સિવાય કોણ બતાવી શકે. અહો અહો કેવળ જ્ઞાનાય નમો નમઃ. તો સમજણ પડી આ છઠ્ઠાન વળિયા શું છે. એક વાક્યમાં કહું, આઠમા ગુણસ્થાનકી રહેલા અનંત જીવોના અસંખ્યાતા અધ્યવસાય સ્થાનોમાં વિશુદ્ધિની, અધ્યવસાયના વિશુદ્ધિની છ જાતની હાનિ કે વૃદ્ધિ હોય એને છઠ્ઠાન વળિયા કહેવાય. હજી ના સમજાય તો ફોન પર પૂછજો. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. મુલુંડથી પ્રવીણભાઈ, તમારો સવાલ છે કે મારી એક જિજ્ઞાસા છે કે આપે જણાવ્યું છે કે એક જીવ સંસારમાંથી સિદ્ધ ગતિમાં જાય ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે. જૈન ધર્મમાં નામ કર્મ અને ગોત્ર કર્મની થિયરીથી જીવને કર્મ અનુસાર ગતિ મળે છે. જો જીવ નિત્ય નિગોદી એટલે કે અવ્યવહાર રાશિની ગતિમાં હોય તો તે જીવ કોઈ ભવમાં એવા કર્મ બાંધેલ હશે કે તે જીવને અવ્યવહાર રાશિ મળેલ છે. અગર જીવ પહેલાથી જ અવ્યવહાર રાશિમાં હતો તો કર્મની થિયરી ખોટી પડે છે. માટે આપની અનુકૂળતાએ મારી જિજ્ઞાસાનું નિવારણ કરવા પ્રાર્થના. જુઓ પ્રવીણભાઈ, જીવ જ્યાં સુધી અવ્યવહાર રાશિમાં છે ત્યાં સુધી એની બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય એવી કોઈ ગતિનો વ્યવહાર ચાલુ જ નથી થયો. માટે જ તેના અવ્યવહાર રાશિનો જીવ કહેવાય છે. તમે કહો છો કે જીવે કોઈ ભવમાં એવા કર્મ બાંધેલા હશે કે તે જીવને અવ્યવહાર રાશિ મળેલ છે. ભાઈ, હજી એના ભવ ભવમાં ફરવાનો એનો વ્યવહાર જ ચાલુ નથી થયો. તો પછી એને કોઈ ભવમાં કર્મ બાંધ્યા હશે એ વાત જ ક્યાં આવી. જો એમ માનવામાં આવે ને કે પહેલા જીવ હતો પછી કર્મ એને આવીને વળગ્યા, તો પહેલા જીવ કર્મ રહિત એટલે કે શુદ્ધ બુદ્ધ હતો તો પછી મોક્ષ કેમ ના ચાલ્યો ગયો? કે જો એમ માનવામાં આવે કે પહેલા કર્મ હતું પછી જીવ, તો જીવ વગર કર્મ કર્યા કોણે? જ્ઞાની કહે છે કે અનાદિકાળથી કર્મ જીવની સાથે જ લાગેલા છે. જેમ ખાણમાંથી સોનું કાઢવામાં આવે તો તેની સાથે માટી, અશુદ્ધિઓ એ બધું ભરેલું જ હોય છે. કોઈ કહી ના શકે કે પહેલા માટી કે પહેલા સોનું. જેમ સોનું ને માટી સાથે જ ખાણમાંથી બહાર આવે, તેમ જીવ અને કર્મ અનાદિકાળથી સાથે જ લાગેલા છે. જેમ સોનાને અગ્નિમાં તપાવીને તેની અશુદ્ધિ દૂર કરીને શુદ્ધ 100% સોનું મેળવવામાં આવે, બસ એવી જ રીતે શુક્લ ધ્યાનની અગ્નિમાં જીવ તપે છે. જ્ઞાનાગ્નિથી કર્મરૂપી મેલની નિર્જરા કરે છે. જ્યારે સંપૂર્ણ કર્મરૂપી મેલથી મુક્ત થઈ જાય છે, ત્યારે શુદ્ધ સોનાની જેમ આત્મા શુદ્ધ બુદ્ધ છે. આત્મા સિદ્ધ સ્વરૂપી બને છે. જીવોની ખાણ કો કઈ છે? ક્યાં નિગોદ? નિગોદ શું છે? જીવોની ખાણ છે. એક રાય જેવડા ટુકડામાં અનંતા નિગોદના શરીર ને એક શરીરમાં અનંત જીવો. આમ 14 રાજલોકમાં કાજળના કુંપાની જેમ ઠાંસી ઠાંસીને જીવો ભરેલા છે. એક સોયની અણી ખૂંચે ને એટલી એ જગ્યા બાકી નથી. આટલું સૂક્ષ્મ કેવળી સિવાય બીજું કોણ જોઈ શકે? કોણ જાણી શકે? કેવળ જ્ઞાનના કેવળીને જે દેખાયું તે કયું? અવ્યવહાર રાશિના જીવ માટે કેવળીએ એટલું જ કહ્યું કે અનાદિકાળથી જીવ અને કર્મ સાથે જ લાગેલા છે. પહેલા જીવ હતો પછી કર્મ આવ્યું, કે પહેલા કર્મ હતું ને પછી જીવ આવ્યો, એવી કોઈ થિયરી છે જ નહીં. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. અમેરિકાથી અમિતભાઈ, તમારો સવાલ છે કે તમને પાઠશાળાના બાળકોએ સવાલ પૂછેલો જેનો તમે સ્પષ્ટ જવાબ નહોતા આપી શક્યા. એ સવાલ છે, ઉપાધ્યાય અને શ્રુત કેવળી વચ્ચેનો અંતર જણાવો. ઓકે, સૌ પહેલી વાત તો તમને લોકોને પણ ધન્યવાદ આપવા જોઈએ કે ત્યાં રહીને પણ તમે આટલું તત્વજ્ઞાન ના સવાલ જવાબ વગેરે સાંભળો છો, રસ લો છો એમાં. અને આ પાઠશાળાના બાળકને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે આટલો ઊંડો તત્વજ્ઞાનનો સવાલ કરે છે. ખરેખર સાંભળીને, એટલે કે આ વાંચીને આશ્ચર્ય થયું, આનંદ પણ થયો. તો જુઓ, ઉપાધ્યાય કોને કહેવાય પહેલા સમજો, પછી શ્રુત કેવળી સમજો. જે ઉપાધ્યાયના વિશેષ 25 ગુણો છે ને, એ 11 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન. 11 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોવાથી ઉપાધ્યાયના 25 વિશેષ ગુણ કહેવાય. 28 જે મૂળ ગુણ છે એ સામાન્ય ગુણ કહેવાય, અને આ વિશેષ ગુણ કહેવાય. એટલે ઉપાધ્યાયમાં આ 25 તો વિશેષ ગુણ હોય, જેમાં 11 અંગનું પણ જ્ઞાન હોય અને 14 પૂર્વનું પણ જ્ઞાન હોય. બાકી ગુણ તો એમના પણ આચાર્યના જે ગુણ હોય એ ગુણોથી એ પણ યુક્ત હોય, વ્યાખ્યાન આપે આગમના, અને એનો સ્વાધ્યાય કરવાનો ઉપદેશ પણ આપે. એટલે ઉપદેશ આપે, વ્યાખ્યાન કરે, આચાર્ય જેવા બધા ગુણો પણ હોય એમનામાં, અને આ 25 વિશેષ ગુણો હોય એટલે એમને ઉપાધ્યાય કહેવાય. બરાબર. હવે શ્રુત કેવળી કોને કહેવાય? કે એ શ્રુત જ્ઞાન પૂરેપૂરું જાણે એ શ્રુત કેવળી. 14 લબ્ધિ પૂર્વ નિધિ જેને પ્રગટિ હોય, કે જેથી તેનાથી શાસ્ત્રમાં આવેલી કોઈ પણ વસ્તુ અજાણી ના રહે. શાસ્ત્રમાં જે પણ કીધું છે બધું જ એ જાણે, કોઈ પણ વસ્તુ એમની અજાણી ના રહે, એ શ્રુત કેવળી. શ્રુત એટલે સૂત્ર, સૂત્ર એટલે સર્વજ્ઞ કેવળી, કેવળી ભગવાને પોતે જાણીને ઉપદેશેલું, એટલે પોતે પહેલાં જાણ્યું, અનુભવ્યું અને પછી એનો ઉપદેશ આપેલો, એ શબ્દરૂપી જ્ઞાન છે. અને એ સર્વજ્ઞના વચનોથી, એટલે કે આ સૂત્રોથી, સર્વજ્ઞના વચનોથી ફક્ત આત્માને જાણે, ફક્ત આત્માને અનુભવે, એ શ્રુત જ્ઞાની અથવા તો શ્રુત કેવળી, તો એને શ્રુત કેવળી કહેવાય. ખ્યાલ આવ્યો? કે જેના શાસ્ત્રની કોઈ પણ વસ્તુ એમનાથી અજાણી ન હોય. અને આ શ્રુત એટલે તો સૂત્ર, એ તો તમને ખબર હશે. અને સૂત્રમાં સૂત્ર શું છે? તો કે સ્વયં ભગવાને, કેવળી ભગવાને ઉપદેશેલું છે, એ એમના વાક્ય છે, એમના જ્ઞાન છે. અને એ વચનથી, એ જ્ઞાનથી શ્રુત કેવળી આત્માને અનુભવે છે, આત્માને જાણે છે. કહેવાય છે કે શ્રુત કેવળીના પદકમળમાં ક્ષાયી સમકિત થાય છે. એટલે શ્રુત કેવળી તો આખી વસ્તુ જ અલગ છે, આખા આખું એમનું વ્યક્તિત્વ જ અલગ છે. અને ઉપાધ્યાયનું તમને પહેલાં સમજાવ્યું, એ પ્રમાણે ઉપાધ્યાય અને શ્રુત કેવળીમાં આટલો ફરક છે. ઓકે, હજી ના સમજાય તો ફરીથી પૂછજો. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. હા કિંજલબેન, ચાઇનાથી તમારો સવાલ છે કે મારી બુક વાક્યા વાંચ્યા પછી તમને એવું લાગે છે કે સમ્યક દર્શન માટેનો પ્રયત્ન પહેલાં કરવો જોઈએ? વાત તો એકદમ સાચી છે, એ કરવું જ જોઈએ. પણ વચ્ચેનો ટાઈમ એવો આવી ગયો, મહાવીર ભગવાનના નિર્વાણ પછી ભસ્મગ્રહની શરૂઆત થઈ, ધીમે ધીમે આત્મા ધર્મ ઓછો થતો ગયો, લોકો કરી નતા શકતા, શિષ્યોને કરવા બેસાડે તો સૂઈ જતા હતા, ઊંઘી જતા હતા, આળસ કરતા હતા, મન નહોતું લાગતું, આત્માની સ્થિરતા નહોતી થતી. આ સમય જ એવો આવી ગયો કે હવે આત્માની સ્થિરતા થવી દુર્લભ થઈ ગઈ. અને એ નહોતું થતું એટલે એનો લાભ નહોતો મળતો, અને એનો લાભ નહોતો મળતો એટલે લોકો બીજામાં ભટકવા લાગ્યા, બીજા ત્રીજામાં, ન કંઈ ક્રિયાધર્મ કરતા હતા, ન આત્મધર્મ કરી શકતા હતા, અને બીજે ફંટાઈ જતા હતા. જેમ બીજા ધર્મના લોકો રંગ રાંગ ને નાચ ગાન ને, તો એમાં ફંટાઈ જતા હતા. તો આચાર્ય મહારાજ એ બહુ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને આ બધી ક્રિયાઓ આપી કે તું આ ન આ કર, હવે તારી તાકાત આ કરવાની છે, અને આ કરીશ તો તું ટકી રહીશ. તો એટલી શુભમાં તો પકડાઈને રહેશે, અને એમાં પણ ક્યાંક ક્યાંક ભાવ સ્થિર થતા જશે, આત્મા સ્થિર થશે, તો કર્મને નિર્જરા પણ કરી શકશે. જો આ ન આપી હોત ને ક્રિયાઓ બધી, તો આપણને આજે ખબર જ ના હોત કે સામાયિક એટલે શું. સામાયિક શબ્દ પણ વિસરાઈ ગયો હોત, કોઈ સામાયિક શબ્દ બોલત તો કે અમારા ધર્મનો નથી. જેમ આપણું ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ જે ધ્યાન છે, આજે વિસરાઈ ગયા જેવો જ છે ને. આજે લોકોને એમ લાગે એ આપણા ધર્મનું, તો બીજાનું. સામાયિક પ્રતિક્રમણ બધું વિસરાઈ જ ગયું હોત જો ના આપ્યું હોત તો. એટલે આ બધું બહુ જરૂરી હતું અને જરૂરી છે, કેમ કે સંગયન તો હજી એનાથી વધારે નબળા થઈ ગયા. જે પહેલા આપણા સંગયન હતા એ માંડવીમાં ગયા પછી અમુક વર્ષો સુધી બધું ચાલ્યું, પછી તો એ બી જતું રહ્યું. એનાથી એ વધારે નબળા સંગયન અત્યારે આવી ગયા. તો અત્યારે તો આત્માની સ્થિરતા થવી બહુ દુર્લભ થઈ ગઈ. પણ આ જ્ઞાન આ ધર્મ સમજમાં પાછો આવ્યો કે ભાઈ આપણે કરવા જેવું તો આ છે, આત્મધર્મ છે. પણ એનો અર્થ એ નથી કે તમે આત્મધર્મ કરો, આત્મ સમ્યક દર્શન માટેનો પ્રયત્ન કરો એટલે તમે પ્રતિક્રમણ ને બધું છોડી દો. એ છોડશો તો કાંઈ નહીં કરી શકો. ખ્યાલ આવે છે? પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત એટલે પાપમાંથી બહાર નીકળવું. હવે તમે જ્યાં સુધી પાપમાંથી બહાર નથી નીકળતા તો તમારો આત્મા ધૂંધવાયા જ કરશે ને, ઘૂઘવાયા કરશે, એ સ્થિર નહીં થઈ શકે. પાપમાં બેઠેલા માનવીનો આત્મા સ્થિર થઈ શકે જ નહીં. પાપમાંથી જેમ જેમ પાછા હરશો એમ એમ આત્માની સ્થિરતા આવતી જશે. અને આત્માની સ્થિરતા આવ્યા વગર તો કોઈ સમ્યક દર્શનની પ્રાપ્તિ કે કાંઈ થવાનું જ નથી, કોઈ સવાલ જ નથી. મનની સ્થિરતા, વચનની સ્થિરતા, કાયાની સ્થિરતા, એ ત્રણેયની સ્થિરતા અનિવાર્ય છે. એ ત્રણેયની સ્થિરતા જ્યારે થશે એટલો ટાઈમ નવા કર્મનો આશ્રવ બંધ થશે, નવા નહીં મળે તો જૂના ઉદીરણામાં આવશે. અને એને પણ જો તમે ક્ષમતાથી વેચશો, અનિત્ય ભાવનાથી વેચશો, તો જ તમારા કર્મની નિર્જરા થાય. નહીં તો એ કર્મ ઉદીરણામાં આવેલા બી પાછા બમણા થઈ જાય. જો સામે રાગનો તમે ટેકો આપ્યો કે દ્વેષનો ટેકો આપ્યો તો બહુ નાજુક પદ્ધતિ છે આ. અને આ સમયમાં બહુ ડીપમાં લાગ લગાટ થવું બહુ અઘરું છે. એટલે આ ક્રિયાઓ કોઈ છોડવાની નથી. આ બધું હતું તો આજે આપણા હાથમાં પાછું આવ્યું કે આપણને થોડો ખ્યાલ આવ્યો કે આપણે આત્મધર્મ કરવાનો છે, આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની પ્રયત્ન કરવાનો છે. તો આ જે ક્રિયા છે સામાયિકની ક્રિયા, એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની જ ક્રિયા છે. તમે 48 મિનિટ માટે પ્રતિજ્ઞા લો છો કે હું કોઈ પણ પ્રકારના પાપ નહીં કરું, મન વચન અને કાયાથી કોઈ સાબદ્ય યોગ નહીં કરું. એ તો તમે પાપમાંથી પાછા હટવાની પ્રતિજ્ઞા લીધી. પછી 48 મિનિટ પાપમાંથી પાછા હટવાનું છે, પ્રતિજ્ઞા લઈને તોડવાની નથી. એ 48 મિનિટ મન વચન કાયાને સ્થિર કરવાની છે અને ઉદીરણામાં આવતા કર્મોને નિર્જરવાના છે. તો આ 48 મિનિટનું સામાયિક એ વિપશ્યના છે. અને એ 48 મિનિટ એટલા માટે આપી ભગવાને, એ ક્રિયા એટલા માટે આપી કે આમ તું આખો દિવસ તારા કામમાં ને સંસારમાં ને રાગમાં ને દ્વેષમાં બિઝી હોય છે, પણ એટલીસ્ટ 48 મિનિટ તો તું છોડ. તો આપણે તો કેવી હાલત થઈ છે, સાપ ગયો ને કાચડી રહી ગઈ એમ, સામાયિક રહી ગયું. પણ ખરેખર સામાયિકમાં શું કરવાનું છે એ જતું રહ્યું. આવશે ધીમે ધીમે બધું પાછું આવશે, જેમ જેમ જાગૃતતા આવશે એમ. અને બીજી આશ્વાસન એ રાખવાનું કે આ બધી જે વિધિઓ આપણને આપી છે કે સામાયિક હજી વધારતા આગળ વધવું તો પૌષદ કરતો 24 કલાક માટે આ જ સાધના કરવાની છે, મન વચન કાયાને સ્થિર કરીને. અને હજી આગળ વધવું છે તો તું ચારિત્ર લઈ લે. ચારિત્ર શું કામ? કે ચારિત્ર લેવાથી તમે આ બધા સાંસારિક પાપમાંથી, ઘણા બધા પાપમાંથી બહાર નીકળી જશો. એટલે તમારું મન જલ્દીથી સ્થિર થઈ શકશે. અને જલ્દીથી સ્થિર થશે તો તમે કર્મની નિર્જરા કરી શકશો. કર્મની નિર્જરા કરશો તો જ સમ્યક દર્શન પ્રાપ્ત થશે. કર્મોના ઢગલાની અંદર આત્મા એટલો છુપાઈ ગયો છે, એના પર કર્મોની એટલી કાળાશ લાગી ગઈ છે, એને જેટલા કર્મો ને નિર્જરા કરશો એટલો એનો ઉગાર થશે. આત્મા એટલે તો જ્ઞાનનો પુંજ, જ્ઞાનના પુંજ જ છે, બીજું કાંઈ નથી. આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ. તો એના પરથી જેટલી કાળાસ કર્મોની ઓછી થશે એટલો જ્ઞાનનો ઉગાર થશે કે નહીં, જ્ઞાન બહાર આવશે કે નહીં, જ્ઞાનની પ્રાપ્તિ થશે કે નહીં, એ સમ્યક જ્ઞાન છે. તો આ અંતરંગ ક્રિયા છે. ક્રિયા બંને જરૂરી છે આપણા માટે, અત્યારે પાંચમા આરાના લોકો માટે બંને જરૂરી છે. જે ભૂસાઈ ગયું છે આ બધી વિપસ્યના સાધના ક્રિયા, જે ઓરિજિનલ આપણી જ ક્રિયા છે, અને કર્મોને નિર્જરવા માટેની એક વિધિ શીખવાની છે આપણે. બાકી જે કાંઈ ભગવાને કીધું છે આપણા ભગવાને, એ બધું એક્ઝેક્ટલી બરાબર છે, એમાં એક અંશનો ફેરફાર નથી. ખાલી એના માટેની આ સાધના શીખવાની છે. જે પદ્ધતિ, જે વિધિ આપણી પાસેથી ચાલી ગઈ છે એ વિધિ શીખવાની છે. એક્ઝેક્ટલી શીખીને કરશો તો જ એનું ફળ મળશે, અને એનું એનું રિઝલ્ટ મળશે તો તમને આગળ વધવાનું મન થશે. રિઝલ્ટ નહીં મળે તો છૂટી જશે. જે વસ્તુનું રિઝલ્ટ ના મળે એ છૂટી જાય. એમ લોકો પરફેક્ટલી કરતા નતા એટલે એનું રિઝલ્ટ ના મળ્યું એટલે લોકોને છૂટી ગયું. તો બહુ સમજીને બુકમાં પણ સમજાવ્યું છે, ઘણા ઓડિયોમાં પણ સમજાવ્યું છે. એક્ઝેક્ટલી સમજીને કરો તો ચોક્કસ એનું રિઝલ્ટ મળશે. અંદરથી જ જ્ઞાનનો ઉગાર થશે. મહાવીર કાંઈ બહાર જ્ઞાન લેવા નથી ગયા. દેરાસર ઉપાશ્રય બધું શહેરમાં હતું, નગરમાં, અને શ્રેષ્ઠીઓ ને સાધુઓ ને મહાવીર ભગવાન પોતે બધા શહેરો છોડીને, નગર છોડીને જંગલમાં મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો રહેતા હતા. તે શું કામ? કે એટલું પાપમાંથી બહાર નીકળો, સંસારમાંથી બહાર નીકળો, અને તો તમારું મન સ્થિર થશે. બાકી વચન અને કાયા તો તમે સ્થિર કરી શકશો, પણ મનને કરવું બહુ મુશ્કેલ છે. અને ત્રણેયની સ્થિરતા નહીં થાય ત્યાં સુધી કોઈ કામ નહીં બને, ત્યાં સુધી કોઈ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નહીં શકે. વ્યવહારથી સમ્યક દર્શન મળે કે આ ભગવાનના વચનોમાં પૂરેપૂરી શ્રદ્ધા આવી, તમારી માન્યતામાં પૂરેપૂરું બેઠું, તો તમને વ્યવહારથી થાય. પણ વ્યવહારથી સમ્યક દર્શન થવાથી તમને કર્મોની નિર્જરા નહીં થાય. એમાં પછી શ્રદ્ધા બેઠા પછી એમાં તમે આ વિધિથી આગળ વધશો તો તમારી કર્મની નિર્જરા થશે. તો આવું બધું નહીં વિચારવાનું આપણે કે લોકો આ છોડી દે ને આ કરે ને, જે યોગ્ય છે એ જ બધું થઈ રહ્યું છે. જ્યારે જે થવાનું યોગ્ય છે એ જ થઈ રહ્યું છે. એ ધર્મ જતો રહેવાનો હતો, આત્મધર્મ લોકો ધ્યાનમાં સ્થિર નહોતા થઈ શકવાના, તો આ લાકડી પકડાવી, ક્રિયા ધર્મ આ કરો, નહીં તો ભટકી જશો. તમે તમારા વડીલો શું આખો દિવસ સામાયિક પ્રતિક્રમણ, સામાયિક પ્રતિક્રમણ, અરે ચલો આજની તારીખમાં સામાયિક પ્રતિક્રમણ છોડી દેશો, જે ટાઈમમાં એ કરશે શું શું કરશે? કોઈની વાતો, પંચાતો, નિંદા, મોબાઈલ, ટીવી, શું કરશે? તો આ તો ઉભા રહેવા માટેની એક લાકડી કહો કે તમે સાવ ન પડી જાઓ, તમે ચાલતા રહો. એના માટે તમને વોકર આપ્યું, અને વોકરથી ચાલતા રહેશો તો ક્યારેક ઊભા થઈ શકશો. એટલે કશું છોડવાનું નથી, કારણ કે અત્યારે આ સંકળાયનથી આપણે આટલું કરી શકીએ એમ છીએ, એ કરવાનું, અને પછી આગળ આને એડ કરવાનું છે. આ વિદ્યાને, આ પદ્ધતિને, આ ધ્યાન પદ્ધતિને એડ કરવાનું, સમજીને કરવાનું છે. સમજ્યા વગર નથી કરવાનું, અને સમજીને કરીને પછી એની અંદર જેમ પેલો કાંચલી પડી છે, સાપ નથી, સાપને અંદર દાખલ કરવાનો, સાપને કાંચલી પહેરાવી દેવાની છે. એટલે કે એ જ સામાયિક કરવાનું, પણ આ વિધિ સહિત તમે કરો, તમારી સાધના કરો, તમારા કર્મની નિર્જરા કરો, તો એ તમારું એક સામાયિકમાં બી ભગવાન કે જે તાકાત છે તમને તમારા બધા કર્મોને નિર્જરા કરી નાખે, પણ એવું સામાયિક થવું જોઈએ. પુણ્યાનું સામાયિક કેવું હતું મેં ભાગ એકમાં સમજાવ્યું છે, ને ભાગ એક બાર પડ્યા પછી જેને જેને વાંચ્યું છે, હજારો લોકોના ફોનને મેસેજ આવ્યા ત્યાં સુધી ખાલી અમે સાંભળ્યું હતું કે પુણ્યા દેવ સામાયિક કરો, પણ પુણ્યાએ કેવું સામાયિક કર્યું એ અમને આજે ખબર પડી. ભાગ એકમાં જે 195 કે કંઈ મને એક્ઝેક્ટ યાદ નથી, એ સવાલ છે કેવું હતું પુણ્યાનું સામાયિક, ના વાંચ્યું હોય તો વાંચી લેજો. ત્રણે બુક લો, પહેલાં ત્રણે બુક વાંચો, મારા પોડકાસ્ટ સ્ટુડિયાની લિંકમાંથી બધા ઓડિયો સાંભળો, મારા ગ્રુપમાં જોઈન થઈ જાઓ, એમાં પણ સવાલ જવાબ સાંભળવા મળશે. અને આત્મધર્મમાં આગળ વધો, ક્રિયાધર્મ છોડો નહીં, એ છોડવાનું જ નથી. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. અને કિંજલબેન, આપણે કોઈ જન્મમાં આપણને સંકેત આવીને સ્પર્શી ગયું હશે તો આપણને ક્યાં ખબર છે? આપણે કોઈ પણ જન્મમાં સંકેત આવીને પછી વમી ગયું હોય, જેમ મહાવીર ભગવાનને નહોતું વમી ગયું, ત્રીજા ભાવમાં આવ્યું, અને ત્રીજા ભાવમાં નહીં, નૈસારના ભાવમાં, નૈસારના ભાવમાં સંકેત આવીને વમી ગયું, પછી એમને થોડી ખબર હતી આ બધા બીજા બધા કેટલા બધા ભાવ થયા એમાં કે મને સમકીત મળી ગયું છે. આપણને થોડી ખબર છે, આપણને કોઈ જન્મમાં મળી ગયું હોય, આવીને બમી ગયું હોય, એટલે એ બધું આપણે વિચાર કરવાનો જ નથી. એ બધું કેવડી ગમ્ય છે, એ કેવડી જોઈ શકે, એ બીજા તો કોઈ જોઈ નથી શકવાના. તો પછી અત્યારે આ ભાવમાં હમણાં આપણને આવે અને આપણને એની અનુભૂતિ થાય તો આપણને ખબર પડે, આગળ આવીને ક્યારે ગયું હશે તો આપણને ક્યાં ખબર. આપણે તો બધું શુભ કાર્ય કરતા રહેવાનું અને કર્મને નિજરા થાય એટલી કરતા રહેવાનું.